20 સંવત 2501 માસ સુદ બીજ રવિવાર તારીખ 15-12 ચુંબોધર નદીને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પ્રવચન સાર શાસ્ત્રમાં નહી તત્વ પ્રજ્ઞા પર અધિકારની ગાથા 102 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શ્રી પ્રવચન સાર શાસ્ત્ર પરના સળંગ પ્રવચન નંબર 119
நமோ நுரி சௌ ஆயிரியம் நமோ நுரி சௌ ஜாயனம் நமோ நுரி சௌ திராவதி சாவனம் ஓம்காரமிந்து சயுக்தம் நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய் ஓம்காராய நமோ நம மங்களம் பகவானையோ மங்களம் ரூபமோமி மங்களம் குன்கொண்டாரி உஜேந்திர மோச மங்களம் நமா சுமரிசாராய் சுவானுபூத்தியா ஜகாஸ்தி சுவாய் பவாய சைவாமா
દ્રષ્ટાંત કરો આપે છે પછી સિદ્ધાંત કરો જેવી રીતે માટી માટી રામ પાત્ર ઉત્પન્ન થાય તો કોણ કહે છે અને રામ પાત્ર
બરાબર
એમ માટી માટી રામ પાત્ર ની ઉત્પત્તિનો કાળ છે તેથી ઉત્પન્ન થાય છે એની જન્મ ક્ષણ છે જન્મ સૃષ્ટિ ક્ષણ છે એમાંથી ઉત્પત્તિનો એકાવ છે જન્મ ક્ષણ કહો સૃષ્ટિ ક્ષણ કહો ઉત્પત્તિ કાળ મૃતિકા પિંડ એનો વ્યય છે જે ક્ષણે રામપાત્ર થાય છે તે જ ક્ષણે મૃતિકા પિંડનો વ્યય થાય છે એનો હાર થાય છે રંગ થાય છે અભાવ થાય છે દ્રષ્ટાંત પછી સિદ્ધાંત અંદર માટીપણામાં અને માટીપણું કે ધ્રુવપણું એમાં વર્તનારા રામપાત્ર ઉત્પાદપણે વર્તે મૃતિકાપિંડનું વ્યયપણે વર્તે અને માટીપણામાં ધ્રુવપણે માટી વર્તે ભારે સિદ્ધાંત એ અન્ય વસ્તુ નથી કે માટી છે માટીના ક્ષણે જે રામપાત્ર થયું એ માટી દ્રવથી જુદી ચીજ નથી એમ માટીના પિંડનો વ્યય થયો એ કઈ માટી દ્રવથી જુદી ચીજ નથી તેમ બે માં ધ્રુવ પણ રહ્યું એ દ્રવ ધ્રુવ એ સામાન્ય જે દ્રવ છે એનાથી જુદું નથી દ્રવ્યના બે પ્રકાર ભાઈ લખ્યા જ નથી કેવળ ધ્રુવ અંશ છે એને પણ દ્રવ કહેવાય અને ધ્રુવ ને ઉત્પાદ હોય ત્રણ થઈને દ્રવ્યના પ્રમાણમાં દ્રવ આત્મ દ્રવ અમે બહુ ધ્યાન રાખ્યા પકડે હું પેલા ગાદીમાં પૈસા ભેગા થઈ ગયા નથી આવ્યા આવ્યા ને મમતા થઈને એમ છે મને એમ ભાઈ અહીં કે છે માટી જે વસ્તુ છે એમાં ત્રણ અંશો એ જ ક્ષણે એને રામપાત્ર થવાનો એનો કાળ છે કુંભારથી રામપાત્ર થયું એમ નથી અને રામપાત્રની પહેલા જે માટીની પિંડની અવસ્થા હતી એ પિંડનો વ્યય થઈ ગયો એ માટી દ્રવ્યમાં એ ત્રણે કરી. રામ પાત્રની ઉત્પત્તિ, પાન પિંડનો વ્યય અને ધ્રુવ પણ ધ્રુવ ઉત્પાદ હોય. ધ્રુવ ત્રણે બિન સ્વભાવ વાળા વર્તતા થતા માટી પણ એ ત્રણે એક થાય. આ તો કા ભાષા સાબી છે પણ સિદ્ધાંત આવે એમ કરશું. સિદ્ધાંત એ અન્ય વસ્તુ નથી. હે આ તો સર્વજ્ઞ ભગવાન, એને જોયેલું સ્વપ્નનું સ્વરૂપ, એને જોયેલું દ્રવ્યનું સ્વરૂપ. હા એની ગાથા ન તો ગુજબ વાત કરી, પછી બધી વાત બને એમને બતાવી. જે માટીનો રોટલી લો, રોટલી એ રોટલીની ઉત્પન્ન થવાનો જે કાળ છે ત્યારે એ રોટલીની તૈયાર થાય
બરાબર.
અને લોયો એ લો શું કહેવાય, એનો આમ વ્યય થવાનો કાળ હતો ત્યારે એ વ્યય થયું છે. અભાવ છે ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે
છે. એ બરાબર
હોય કે બધા નિમિત્ત વિના થાય ચંદ્રની. આ તો હવે બાકી નંબરતા કેવી જ રીતે એ માટીમાં જેમ માટી કણાનો અંશ ધ્રુવ, રામપાત્રના ઉત્પાદનો અંશ તે સૃષ્ટિ રૂપે ઉત્પન્ન રૂપે અને પિંડની પર્યાયના સંહાર વ્યય રૂપે એ ત્રણેય વર્તમાન પણ એ ત્રણેય માટી જ છે. નવી અવસ્થા થઈ અંદર રામપાત્રની માટી કોઈ બીજું દ્રવ્ય નહીં એમ કે સમજાણું થાય. એ તો બ્રેલની પર્યાય નવી થઈ, બ્રેલ નવું થયું નથી એમ. હવે આપણે આ તો દ્રષ્ટાંત હવે સિદ્ધાંત માં એવી જ રીતે ઉત્તર પર્યાય પછીની પર્યાય જેમ કે આત્મામાં ધર્મની સંયોગ દર્શન પર્યાયનો તાવ છે એ ઉત્તર પર્યાય. એને જોવાનું ધ્રુવ ને જોવાનું છે, કારણ કે ઉત્પત્તિનું સાધન કરવું ધ્રુવ છે. સમજાવું કહે એનો જન્મ સંન્યાસ દર્શનની પર્યાય જે હું શુદ્ધ ચૈતન્ય પૂર્ણ છું, આનંદમય છું એવો પરમાત્મા પરમ સ્વરૂપનો સ્વીકાર, પરમ સ્વરૂપ જે ધ્રુવ, પરમ સ્વભાવ ભાવ, પરમ વિનાયક ભાવ, પરમ નિત્યાનંદ ધ્રુવ ભાવ, એનો સ્વીકારની જે પર્યાય છે એ સંકેતની છે. પણ એ સંકેતની પર્યાયનો એ દ્રષ્ટિ કાળ જ છે. જે જ કાળ તે સંગત દર્શનની પર્યાય ઉત્પન્ન થવાની હતી. પણ જડને તો કંઈ ખબર નથી કે આ પર્યાય ક્યાંથી, એટલે એને કંઈ કરવાનું નથી. આને જોવાનું છે અંદર માથા. સમજાણું થાય એને સંયોગ દર્શન ધર્મની પહેલી દશા ઉત્પત્તિના કાળે થાય એવો જેને નિર્ણય થાય એ અંદર ધ્રવ ઉપર જાય ત્યારે નિર્ણય થાય એમ છે. એમ છે એમાં લીધું એ આવી ગયું સાધન, અંતરંગ સાધન, બહિરંગ સાધન એમાં જ આવ્યું છે. આગળ સમજ આવ્યા એની જ આવ્યા કે આપણી ચિંતા. આ તો મહા સિદ્ધાંતો છે ભાઈ. આ તો વિતરાગી વિજ્ઞાન છે. સર્વજ્ઞ પરમેશ્વરે કહેલું આ વિજ્ઞાન છે. ઓકે છે કે આત્મા માં આ તો દરેક દ્રવ્યની વ્યાખ્યા કામ. આ તો આત્માનું ઉતાર્યું છે જેથી આચાર્ય. આત્મામાં આપણે સમય દર્શન કરીએ તો એકમાં ઉતારી છે, પણ અહીં ઉતારી છે મોક્ષની ક્રિયામાં. ઉત્તર પર્યાય એટલે કેવળ જ્ઞાનની પર્યાયનો ઉત્તર પર્યાયનો એનો કાળ છે ત્યારે થાય છે. પણ તેનું સાધન અંતરંગ સાધન તો એ પર્યાયનો આધાર મિત્રું છે. એ સાધન અંતરંગ છે એટલે કે જેને સંન્યાસ દર્શન પ્રગટ કર્યું છે એ તો એનો સ્વતાવક છે. પણ એ પ્રગટ થવામાં સાધન ધ્રુવ પર નજર પડતા એ ઉત્પન્ન થાય છે. સમજાણું થાય એ સંન્યાસ ઉત્તર પર્યાય એટલે સંન્યાસ દર્શનની પર્યાય એ ઉત્તર પર્યાય થઈ ઉત્પન્ન થઈ નથી. અને તે ક્ષણે નિષ્ઠાત પર્યાય જે હતી તેનો વ્યય થયો. એ પણ તેના વ્યયનો જ કાળ છે. આ ગજબ કેવી વાત એ વાત એ જાણના દેખના તું બાકી બધું થાય થયા છો એમ કે સમજાવું થાય. ભગવાન તારામાં જયારે સમયની ઉત્પત્તિનો આવશે સૃષ્ટિ કાવશે સૃષ્ટિ જેમ એ છે ને ઈશ્વર સૃષ્ટિ કરી છે કે આ ઈશ્વર આત્મા એને સમયની કરી એની સૃષ્ટિ કરી. બોલી વાત તો ખોટી બોલી નથી. સમજાવું થાય એ સંન્યાસ દર્શનની પર્યાયની સૃષ્ટિ ઉત્પત્તિ પ્રગટ આ એ કાળ તેનું સ્વરૂપ સ્વતંત્ર કહેતી છે. પણ જીવને સંન્યાસ દર્શન પ્રગટ કરવું હોય એને તો લક્ષ્ય એને આ પર્યાયનો કાળ તો એ જ છે. એ કાળે થશે એમ જયારે એનું જ્ઞાન કરવું હોય ત્યારે તો એને દ્રવ્યનું જ્ઞાન કરવું પડશે. સમજાવું કાય એને થી સમજવા જેવી છે બાપુ. હા હા સર્વજ્ઞ પરમાત્મા એને જોયેલા સત્તો સત્તો અને એની સ્વતંત્રતા એની તેને તે કાળે સ્વતંત્રતા એ કાળે થાય છતાં એ કરાવેલ નથી. એમ કે એ તો એનો કાળ છે ને થઈ માટે એટલું પરાધીન થયું કે નહીં. ના એમ પરાધીન નથી. એ સંન્યાસની પર્યાયને ઉત્પત્તિનો સ્વકાળ સ્વતંત્ર છે એવું એને ક્યારે જ્ઞાન થાય કે એ ઉત્પત્તિ જેમાં થઈ એવું જે ધ્રુવ અને ધ્રુવને આશ્રિત થઈ એવું જે પર્યાય એને ધ્રુવનો લક્ષ્ય કરવું જોઈએ. બધા લક્ષ છોડી દઈને જ્યાંમાંથી ઉત્પન્ન થાય એમ પહેલું નહીં ધ્રુવ નથી આવું એમ છે બાકી થાય સ્વતંત્ર એવું છે. એમ કે ધ્રુવ તો એક સરખું ટકાવ છે છતાં એની પર્યાયોમાં વિવિધતા અને વિચિત્રતા થાય. એ જો ધ્રુવથી થતી હોય તો ધ્રુવ તો એકરૂપ છે તો એની એક રૂપ દશા થઈ જઈએ. સમજાવું કહાય પણ વિવિધતા અને હિનાધિકતા. અરે કેવળ જ્ઞાન પછી એકલો રાખો ચાલે, એની હિનાધિકતા અને વિવિધતાની જે ક્રિયા ઉત્પન્ન થાય એ તો સ્વતંત્ર પોતાનો જ ઉત્પાદ કાળને કારણે થાય છે. સમજાવું કાંઈ બાપુ? વિતરાગ માર્ગ નો સત એ સતમાં પ્રવેશ કરવો. એ સત સ્વરૂપ ઉત્તર પર્યાય ઉજવી પ્રચન્ય પર્યાયથી વિખ્યાત પર્યાયથી જઈનો એ કાળ સંખ્યાનો સ્થિતિથી સુધે છે. ઉત્પત્તિ છે, મેટિંગ રહી છે, એને નિરાળમાં જગતમાં છે. આવું વિકરાગી તત્વ જગતમાં સર્વજ્ઞ અને તે પણ દિગંબર પંથો. આ એ અનાદિ સનાતન જૈન દર્શન છે ભાઈ. શું કહેવા દુઃખ, દુનિયાને દુઃખ લાગે બીજાને સાધારણ. વસ્તુ તો આવી છે ભગવાન, ભગવાનનો નારદનું સપનો જે સંતો એ દિગંબરો જાળવી રહ્યા છે. અને તે અંદરમાં ઘરમાં બેસી શકે એવી વાત છે. સમજાય છે? કાંઈ કે છે એ સંયોગ દર્શનનું સત કોણ સત છે ને? ઉત્પાદ વૈ ધ્રુવ વિષ્ણુ સત ત્રણી સત છે ને? અને વ્યય પણ સત છે, એ કઈ સાધા નથી. અને જીવનો ધ્રુવ અંશ છે તમે સંન્યકની ઉત્પત્તિ, વિજ્ઞાતનો વ્યય અને જીવના ધ્રુવપણાનો અંશ હોય એમ સંજીવો છો. એ પૂર્વ પર્યાય, ઉત્તર પર્યાય, પૂર્વ પર્યાય અને દ્રય પણ એટલે ધ્રુવ, એમાં વર્તનારા સમ્યક પર્યાયમાં ઉત્પાદપણે વર્તે છે, મિથ્યાદ વ્યયપણે વર્તે છે અને દ્રવ્યનો અંશ ધ્રુવપણે વર્તે છે. પણ એ ધ્રુવ દ્રવ જ છે, દ્રણે થઈને વસ્તુ છે. સમજાણું કાંઈ? એ ઉત્પાદ લઈને ધ્રુવ દ્રવ જ છે, એ વસ્તુ છે, એ આત્મા કે આદ્રજ ત્રણે થઈને દ્રવની વાત છે. અને ઉત્પાદ વયમાં જે ધ્રુવ મૂકીતો દ્રવ એ એક અંશ છે દ્રવ, એ દ્રવ્યાથી લયનો વિષય છે અંશ દ્રવ. અને આ ત્રણ થઈને દ્રવ એ પ્રમાણનો વિષય આપો. સમજાણું કાંઈ? અન્ન પદાર્થ નથી એટલે શું કહ્યું? એ સન્નગ દર્શનની પર્યાય ઉત્પન્ન થાય ત્યારે જાણે આ તો કુંદન કોઈ જાત જ જુદી, જે તે કોઈ નિરુદ્રણ છે એમ કે છે. સમજાવું કાંઈ? સંન્યાસ દર્શનની પર્યાય ઉત્પન્ન થતા અતિન્દ્રિય આનંદ આવે, શાંતિ આવે, સ્વચ્છતા આવે, પ્રભુતા. તો આ શું ચીજ છે? આ જે કોઈ અનેરી ચીજ છે કે ના? એ કોઈ દ્રઢ ચીજ આત્મા છે, એની જે ચીજ છે. હા, જેના અંધારા જ્ઞાન પ્રકાશ થયો આ શું ચીજ છે? આમ કે સમજાવું કાંઈ? એ સંયગ દક્ષિણ રૂપી પ્રકાશ અનેરી ચીજ છે. અવસ્થા તો નહોતી એવી અનેરી થઈ. હે, સંયગ દક્ષિણ પર્યાય નહોતી એવી અનેરી થઈ. એ અનેરી થઈ માટે દ્રવ્ય નેરું છે, એ દ્રવ્ય નેરૂપનું છે. એ પર્યાય રીતે એ દ્રવ્યની પર્યાય છે, એ દ્રવ્યનો વ્યય છે અને દ્રવ્યનો અંશ દ્રવ છે, એ ત્રણે વસ્તુ દ્રવ છે. એના અંતપાદ્રયને ધ્રુવમાં પરદ્રવની કોઈ અપેક્ષા નિશ્ચયમાં સતમાં છે ને.
બરાબર
સમજાણું કાંઈ
નિશ્ચયમાં બીજે છે
કહેવાય છે એથી કઈ નિશ્ચયમાં નથી. નિશ્ચય છે સત, નિશ્ચય છે સત, એમાં પણ અપેક્ષા નથી. વ્યવહાર જે છે બીજી અપેક્ષા જાણવા માટે ચીજ છે. સમજાણું કઈ શું નહીં તો આવું સાંભળ્યું છે કઈ સ્વતનો દરબાર અંદર કે છે કે ખીલે છે. એ ખીલવાની પર્યાય કોઈ નવું ધર્મ નથી એમ સમજાણું કઈ નવી અવસ્થા લાગે. એકદમ સમ્યક દર્શન એટલે પ્રતીત અનુભવ આનંદ શાંતિ સ્વચ્છતા જાણે જીવ જ અનેરી જાતે થઈ ગયો. એટલે કે જીવ દ્રવ અનેરા દ્રવ રૂપે થયો એમ નથી. એ અનેરી પર્યાય પણ થયો છે. એ અનેરો દ્રવ નથી. સમજાણું થાય. કેવલ જ્ઞાની પરમાત્મા જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જેને પર્યાયમાં જણાઈ ગયા છે એ પણ એના ઉત્પત્તિનો કાળ હતો. સમજાણું કઈ સર્વજ્ઞ પર્યાય કેવલ જ્ઞાનની પર્યાય એનો ઉત્પત્તિ ક્ષણ જ હતો. પૂર્વના ચાર જ્ઞાનની દશા જે હતી એનો વ્યયનો એક કાળ હતો. વ્યય ભંગ સંહાર કેવળ જ્ઞાનની પર્યાયની ઉત્પત્તિનો એક ક્ષણ સૃષ્ટિની એ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. અને ચાર જ્ઞાનની દશા જે હતી એનો એ વ્યયનો એ કાળ હતો. અને તે બેના અંશમાં જીવનું ધ્રુવ પણ એના એને કાળે રહેલું છે. મોટું શ્રીકાર દ્રવ છે એનો સ્વતા પ્રભાવ ચાર દ્રવમાં સોદ્રવ સૌ સ્વતા પ્રભાવ કવશમાં 252 ને એટલા માટે પકડવાનો 252 થી યાદ બધા સ્વીકારી વસ્તુ તે સ્વકાવ છે. અને એક સમયની પર્યાય છે તે પરકાવ છે. પણ કે છે ભગવાન એની સતની જાતમાં ત્રણ અંશો છે. એક કેવળ જ્ઞાનની ઉત્પત્તિ, ચાર જ્ઞાનમાં પર્યાયનો જય અને એનું ધ્રુવ જીવનો અંશ રૂપે એ ત્રણે કોઈ દ્રવ્ય જુદા નથી. એ ત્રણ થઈને દ્રવ્ય છે. ત્રણપણે વર્તનારા ભાવો ભિન્ન ભિન્ન સ્વભાવવાળા છે. સમજાય છે કાંઈ. એથી ભિન્ન ભિન્ન સ્વભાવવાળા માટે ભિન્ન દ્રવ્ય છે એમ નથી એમ સિદ્ધ કરે. ગજબ વાતું બાપુ આવી સાંભળવા મળે પણ આ તો સ્વપ્ના પરમ સ્વપ્ના હોકાર છે. હોકાર કરીને આત્મા ઉઠે જાગે હું સૈતન નિત્યાનંદ પ્રભુ છું. સહજાનંદની મૂર્તિ મારો આત્મા પરમાત્મા સ્વરૂપે છે. એમ જાગીને પોકાર કરીને ઉઠે, કહે છે કે એ પર્યાય કોઈ અંધેરું ઊંધરું નથી, જાત અંધેરી લાગી આમ. અરે આ કે નોતી કોઈ બી અનંત કાળમાં ને સમજાણું થાય. હા, એવી સંજય દર્શન ની પર્યાય નવી ને નોતી ને અચિંત જેવી લાગી, માટે દ્રવ્ય અંધેરું થઈ ગયું છે એમ નથી, એ તો દ્રવ ની પર્યાય. હા 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 અનુભાઈ, આ તો ધર્મ કથા વિતરાગની ખોટો. હા હા, એ કઈ સાધારણ વાર્તા નથી. હા હા, આ તો પરમાત્માની વાર્તા છે અને પરમાત્મા એ કહેલી વાર્તા છે. એ છે એક કેવળ જ્ઞાનની ઉત્પત્તિ, ચાર જ્ઞાનનો નાશ અને જીવનું ધ્રુપનું ત્રણ અંશ ધૂમધૂમ સ્વભાવ વાળા હોવા છતાં દ્રવ તો એક જ છે. ત્રણ દ્રવ થયા છે, દ્રવ ઉત્પન્ન થયું છે, દ્રવ દ્રવ થયો છે અને દ્રવ વિકારી દ્રવ થી ધ્રુવ રહ્યું છે એમ નથી. અંશ ઉત્પન્ન થયો છે, અંશ દ્રવ થયો છે, અંશ ધ્રુવ રહ્યો છે. હા, સમજાણું કઈ, એ અન્ય પદાર્થ નથી, અંધેરી ચીજ નથી. ભલે અંધેરું નવું આમ લાગ્યું, સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર ક્યાં બનશે? આ શાંતિ 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 અણાતો આનંદની દશારૂપ ચારિત્ર. આ એ છે કે ચારિત્રની ઉત્પત્તિનો એ ક્ષણ ને તેનો એ કાળ ને તે જ કાળેથી થવાની. હા હા, અને તેના પહેલા જે અચારિત્રની પર્યાય હતી તેનો જય કાળ હતો, એ જયને કાળે જય થયો નથી, ઉત્પાદને કાળે ઉત્પાદ થયો. અને એ બે ના જીવનું ધ્રુવપણાનું અંશ તો ભેદે સાથે છે, એ એક સમયમાં છે. ત્રણના લક્ષણો ને સ્વરૂપો ભિન્ન હોવા છતાં સમય બે નથી, સમય ત્રણ નથી, સમય તો એક જ છે. હા હા, જીણું છે સ્વરૂપનું એને ધ્યાન રાખવું પડે. એ ધ્રુવનો અંશ, કેવળનો અંશ ને ચાર ગણનો અંશ ન હોય. ત્રણે અન્ન પદાર્થ નથી, દ્રવ છે, એ ચીજના જ અંશ ઉત્તરણ છે. સમજાવું કહે, ચારિત્ર શુદ્ધ છે બાપા. ચારિત્રની વાતો સાંભળવી કુસુમ છે. ચારિત્ર થી શાંતિ શાંતિ એવો કોઈ બી જોયો નહોતો, જાણ્યો નહોતો, અનુભવ્યો નહોતો, એનો કઈ શાંત ઉત્પન્ન થાય એ એનો ક્ષણ છે. પણ તે ઉત્પન્ન થયો એટલે કઈ દ્રવ્ય જ ઉત્પન્ન થયું છે એમ નથી. આ ચીજ એકદમ આવી ચીજ નથી, ચીજ નો પર્યાય છે. અને એકદમ ચાર જ્ઞાન કે અચારિત્ર નો જય, એકદમ જય. કે છે કે જય નો એકદમ કહો તો પણ ક્ષણ તો એનો જય નો છે. હા, અને તે એ જય પર્યાય નો થયો છે. આમ એકદમ ભીનું માટે દ્રવ બની ગયું એમ નથી, એનો પર્યાય જેવો છે. અને બે માં ધ્રુવપણાનો અંશ રહીને એ ત્રણ પર્યાયની જાત વાળો આખું દ્રવ છે એ સમયમાં. હા, સમજાવું કહે, સમજાવું ગુંજાયશની પકડો આ વાતો અંદર જેમ આવે તેમ છે. હા હા એ વાત એક તો બે ની કીધી, એક પણ ત્રણ. હવે દ્રવ્યના ઉત્પાદ ધ્રુવ અનેક દ્રવ્ય પર્યાય દ્વારા વિચારે છે, એટલે એક એક દ્રવ્યની વાત કરી. એમાં એક પરમાણુ લેવો છે, એક તો બે દાખલાનો એક પરમાણુ છે ને, સમજ આંગળી છે તો ઘણા અનંત રજકણ નો પિંડ છે, પણ એનો એક પોઈન્ટ છે છેલ્લો અંશ જે છે એ રજકણ આંગળીની જોડે છે ત્યાં સુધી એનો વિભાવિત પર્યાય છે. એ પરમાણુ ત્યાંથી ભીન પડે છે, જુદો પડે છે, એ તો એમાંય જુદો છે, પણ એના સુગંધથી જુદો પડે છે ત્યારે એની વિભાવિત પર્યાયનો વ્યય થાય છે. કારણ કે સંયોગી પર્યાય ધ્યાનમાં આપી વિભાવિત પર્યાય છે ને, એ સંયોગી પર્યાયનો વ્યય કાળ છે, અને આમ છૂટો પડવાની ઉત્પત્તિનો એ કાળ છે. હા હા હા, અને એ ઉત્પત્તિ કાળ અને વ્યય કાળ એને ધ્રુવના અંશનો કાળ છે. ત્રણેયના ભિન્ન ભાવ હોવા છતાં સમય ભેદ નથી, વસ્તુ ભેદ નથી. હા હા, સમજાણું કાંઈ આને શું કરવું એને, એ મને ભાઈ શું આ ભંડારનું આ બધું મકાનનું શું આ બધું. હા કોણ કરે બાપુ, તને ખબર નથી ભાઈ, એનું અજ્ઞાન વિખ્યાતનું ભાવ એને એમ બને છે, મેં આમ આનું કર્યું, મેં આમ આનું લીધું, મેં આમ આનું લીધું, એથી મેં પૈસા પેદા કર્યા. અરે ભગવાન કહે છે કે તો બધું ભ્રમ ને મિથ્યાતનું પાપ થયા. એ મિથ્યા શ્રદ્ધાની ઉત્પત્તિ સંયોગે કરાવી નથી એમ કે છે. એ ચીજો એમ બધી નાચ્યા મિથ્યાતનો ભાવ થયો એમ નથી. હા એ કોણ ભાઈ એ બધા કરોડપતિઓ કહેવાય, કોક લાખો પતિ કહેવાય, તો પતિ કહેવાતા છે જડના. એ છે કે સ્વર નો સ્વામી થવાની જે દ્રષ્ટિ ઉભી થાય છે એ નિખ્યાત છે. હું પતિ નો પત્ની નો પતિ, હું લક્ષ્મી નો સ્વામી, હું મકાન નો ધણી, આ ગુરુ મારી યાદ થાય છે બાયમાં એમ જે માને છે એને વિખ્યાતના પર્યાયના ઉત્પત્તિનો કાળ છે તેથી માને. હા હા, એ ચીજોને કારણે નહીં. આવી ચીજ છે, આવી ધર્મ સખા કેવી બાપુ, ધર્મ નો સ્વભાવ આ કથા છે, વસ્તુ નો સ્વભાવ તે ધર્મ, ધર્મ પછી એને ધારી રાખેલો છે ધર્મ, પછી અશુદ્ધતા ધારી દો એ પણ એનો એક ધર્મ છે. હા આવે છે ને છત્રી ગાતો શુદ્ધ શુદ્ધતા ધારી રાખી છે, જીવે ધારી રાખી છે, એને કારણે થઈ છે, કર્મ ને કારણે સુખ નથી. સમજાણું કાય એ અશુદ્ધતા, મલિનતા, મિથ્યા શ્રદ્ધા, એમને આ સંયોગો કે મયાન કે વિયોગ થયો એનાથી એક પર્યાય મિથ્યાત્મી નથી ઉત્પન્ન થઈ. અને એ પહેલાની પર્યાયનો વ્યય થયો, એની પર્યાયના વ્યયનો એ કાળ હતો તે બા, અને એમાં જીવનો ધ્રુવપણાનો અંશ તો બે કાયમ, એ ત્રણેને સમય ભેદ નથી, ત્રણનો સ્વરૂપ ભેદ છે, ત્રણની જાત ભેદ છે, સમય ભેદ નથી, નજરે ભેદ નથી. અરે આમ જ્ઞાન કરે ત્યાં ન્યાસ થઈ જાય એમ થઈ. હા તો એની વાત હતી છે નથી. હા તો બધા સિદ્ધાંતો તૈયાર થયા, હે ચાર પૈસા શેર તો મનમાં હજી રીતે કૂંકી છે, પછી એના દાખલા જ ગમે તે દાખલા જો પૈસાનો પાસે હારી હાર્ત્રી છે ને હારી હાર્ત્રી આને હારી હાર્ત્રી છે એમને, એ તો પછી એના દાખલા છે, બરાબર સમજાણું એમ. આ બધું કૂંકી છે, આ પછી આ દાખલા છે બધા. પરમાણુમાં પર્યાય ઉત્પન્ન થાય, તેથી ઉત્પન્ન થવાની કાળે ઉત્પન્ન થાય, બીજો એને ઉત્પન્ન કરે. એક પૈસો છે ને નોટ, નોટ એ નોટ આમ જાય છે આમ બીજાના, આમ કે છે કે આમ જવાના ઉત્પાદ નો કાળ છે એનો, અને અહીં રહેવાના કાળ જે હતો એનો વ્યય છે એમાં. બીજો કે મેં દીધી એ વાતમાં અંશે સાચી વાત છે, એમ ખોટી વાત નહીં. આ મોટા પૈસા વાળાના બાપા છે, સમજાવું કઈ. એ છે કે ભગવાન આત્માને પૈસા વાળો માનવો એ છે નહીં, ને માનવો તો વિચાર છે. એ તો જ્ઞાન ને આનંદ વાળો ભગવાન છે, પ્રભુ તો જ્ઞાન સ્વરૂપ ને આનંદ વાળો છે, એને એમ માનવો પર્યાય માં એ અનંત કાળે મોકો માનવને માનતા થઈ માટે કોઈ દ્રવ્ય અન્યનું થઈ ગયું એમ નથી. એ પર્યાય અનેરી થઈ છે, અને પૂર્વની પર્યાયનો વ્યયનો કાળ છે માટે વ્યય થઈ છે. આને ઉત્પન્ન થયો માટે વ્યય થવું પડ્યું એમ જ આ નથી. વ્યય થવું પડ્યું એ ધ્રુવ છે માટે વ્યય થવું પડ્યું એને નથી, કેમ કે ત્રણેય સત છે, ઉત્પાદ વય ધ્રુવ યુકમ સત છે. અને એ સત દ્રવ લક્ષણ એમ કીધું આ નીચે મુજબ છે, એ ત્રણેય થઈને દ્રવ છે. બહુ આખી વાત ભેંસવામાં ઉપર ઉપરથી કહી દઈ સાધારણ પડે, પડે નાથવા આપે તો રાતનું પડે. પ્રેમચંદ ને કેતા હે પ્રેમચંદ હતા ના પણ એમ તમે મગન રામ મારા સાધારણ વાક્યો ને કે પર્યાય ઉત્પન્ન થાય છે તે કામ પણ પાછો દાખલો આપો કે આ પર્યાય જયારે ધર્મ ની સંગત દર્શન ની પર્યાય ઉત્પન્ન કરી કાળે થાય અને પોતાથી થાય એ ભગવાન ના દર્શન થી પણ નહીં નાથ ની વાણી સાંભળવા માટે સંલગ્ન પણ થાય એમ નથી સમજાવું કઈ એ સંન્યક ની પર્યાય સ્વીકારી ભગવાન ધ્રુવ ચિદાનંદ પ્રભુ નું અસ્તિત્વ સ્વીકારતા પર્યાય થાય એ પર્યાય ને કાળો પર્યાય થાય એ કાવ લબ્ધિ એની હે દર્ગ નો વર્તમાન પર્યાય નો કાળ એની કાવ લબ્ધિ છે જગત ને કથન એવું પડે એના ન્યાય થી જે સત સિદ્ધ થાય એ એવું લોકોને કથન પડવાનું છે આ ભાઈ તને ખબર દરેક દ્રવ તો ભિન્ન ભિન્ન છે પણ તે તે દ્રવના ત્રણ અંશોનો સ્વભાવ ભિન્ન છે અને તે પોતપોતાના કારણે ઉત્પન્ન વયને જવું છે ઉત્પન્ન કારણે વય છે વયને કારણે ઉત્પાદ છે ઉત્પાદને કારણે જવું છે ધ્રુવને કારણે ઉત્પાદ એમ નથી સમજાવું કઈ આવો માર્ગ છે બાપુ એને આંબરો નથી અરે એને રીતિ પૂરો કરે સોના લક્ષમાં આવીને પર્યાયમાં એની આ વાત આમ છે એવી એને જાણ ગ્રહણી કરી હવે એક દ્રવ ની વાત હતી હવે દ્રવ પર્યાય ની વાત છે પાઠમાં કઈ શબ્દ છે ને ભાઈ પણ એમાં ટીકાથી છે દ્રવ પર્યાય શબ્દ પડ્યો છે ને દબસ્તી દબમ સાધુ ભવી અન્નો પજાઓ પજાઓ ભાઈ અન્નો દબસ્ત દ્રવ નો પર્યાય દ્રવ પર્યાય કીધી એટલે એને કાઢ્યું છે ભાઈ ટીકા કર્યા નહીં પણ કેમ કાઢ્યું હું ક્યાંથી ક્યાં કાઢ્યું દ્રવ ની પર્યાય વર્ણન હવે બુદ્ધિ પર્યાય જે બીજી ને દ્રવ પર્યાય એટલે સંયોગી અનેક દ્રવની આત્મા અને જળ ભેગા એક રતકન ને બીજો રતકન ભેગા એની જે પર્યાય થાય એનું વર્ણન થાય સમજાવું કાંઈ એ તો આત્મા આમ નથી ના કહેતી કેમ છે પણ દ્રવ પર્યાય કેવી છે ને બુદ્ધિ તો દ્રવનો અંશ અને વ્યય અને ધ્રુવ પણ આ દ્રવ પર્યાય એમ કામ છે એટલે દ્રવ પર્યાય અનેક દ્રવ કાર્ય સમજાવું કાંઈ પકડાય છે પકડો બાપુ આ તો માર્ગ નું સ્વરૂપ આવું છે અને એ સમજ્યા વિના યથાર્થથી થયા વિના રણકરાવમાં ભ્રમ થતો એ વ્રત પાળેનો અપવા કરે ભક્તિ કરે પૂજા કરે અને જાત્રા કરીને મરી જાય કરોડો રૂપિયા કરશે એ ધર્મ નથી સમજાણું થાય કેમ કે ધર્મ એ વસ્તુનો સ્વભાવ એની ઉત્પત્તિ વસ્તુના સ્વભાવમાંથી થાય ભગવાન આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન આનંદ શાંતિ એ એનો સ્વભાવ છે એ એનો ધર્મ સ્વીકાર છે એમાંથી ધર્મ થાય એ દ્રવનો આશ્રય લક્ષ કરે પણ સાહેબ અને કેક આવે છે ને પણ એ લક્ષ દ્રવમાં લક્ષ કરે તો એ ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થવાના કાળમાં એનો આશ્રય હોય સમજાણું કાંઈ. આવો જૂનો માર્ગ છે. નારાયણ કહે કે વ્રત પાવો, અહિંસા કરો, અહિંસા પાવો, અને છ પ્રકારના શ્રાવકના કર્તવ્ય છે કરો. પણ હું કર્તવ્ય છું એ તો વિકલ્પ થયો. એ છ પ્રકારના જે કર્તવ્ય કયા છે તો વિકલ્પ રાગ છે. હા હા, પણ એ રાગ ને જાણનારો જાણ્યા જાગ્યા વિના આ રાગ વ્યવહાર છે એમ જાણશે કોણ? સમજાણું થાય. છ પ્રકારના શ્રાવક માં આવે છે ને,
બે
પૂજા ગુરુ સેવા સંયમ તપ
દાન,
એ તો છ પ્રકારના વિકલ્પ ના રાગ ની ગયા છે. ધર્મ માનતા સાચો ક્યાંથી હોય છે? હા, એ પણ કોને હોય છ પ્રકારના આવા વિકલ્પો? જેને સ્વગ્રહ ચૈતન આનંદ ઘન પ્રભુ એના લક્ષી ઉત્પન્ન થયેલી સંગત દર્શન દશા, પરને કારણે નહીં, પરથી નહીં, પૂર્વની પર્યાય કારણે પણ નહીં, એવી સંગત દર્શન અનુભવ થયો એને જયારે વિશેષ શાંતિ અંતરના સ્વભાવના આશરે પ્રગટે ત્યારે એને પાંચમું ગુણસ્થાન શ્રાવકનું એને કહે છે. એને એ ભૂમિકામાં આવા છ પ્રકારના વિકલ્પો વ્યવહારે હોય નિશ્ચયનું ભાન થયું એમાં જાણે થતા થાય એટલે બરાબર. હા હા, સમજાણું
કરો.
વ્યવહાર મહિના કથનમાં એમ આવે કે છ એના કર્તવ્ય છે. નિશ્ચયમાં એ મારા કર્તવ્ય છે એમ માને તો મિથ્યા દુખી જાય છે. નારદ બાપાના જીવનની વાતમાં બહુ સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર એમ સમાવે છે કે નહીં? આત્મદર્શન, આત્મજ્ઞાન, આત્મ અનુભવ થયો હોય અને એને આગળ જતા દ્રવ્ય વસ્તુનો આશ્રય ઉગ્ર લઈને જેને શાંતિ નિર્વિકલ્પ શાંતિ પ્રગતિ છે પંચમ ગુણસ્થાનનો યોગ, એને છ પ્રકારના વિકલ્પો હોય છે. એ છ વિકલ્પ પણ કુંજબંધનું કારણ છે
બરાબર,
ધર્મ નહીં. હા હા, સમજાવું કાંઈ. હવે અહીંયા બે દ્રવ્યની અનેક દ્રવ્યની પર્યાય દ્વારા એ તો ત્રણ દાખલામાં કહે છે. પાડું ભયનો પજાઓ પજો ભય અન્નો દવસ કંપી ગમ નીલ પણઠમ ઉપનમ ઉપજે દ્રવ્યનો અન્ય પર્યાય, દ્રવ્યનો અનેરી પર્યાય અનેરી દેખા ઉપજે દ્રવ્યનો અન્ય પર્યાય અન્ય કો વિણસે વળી. એ અનેરી પર્યાય વિણસે, એ પર્યાય ઉત્પન્ન થાય, બીજે પર્યાય થાય છે. હા, પણ દ્રવ્ય તો નથી નાશ કે ઉત્પન્ન દ્રવ્ય નથી એની ટીકા. અહીં વિશ્વમાં વિશ્વના અનેક દ્રવ્યથી ભરેલો પદાર્થ લોક, અનેક અનંત દ્રવ્યોથી અનંત દ્રવ્યોથી આ એનું વિશ્વ, વિશ્વ પણ સમસ્ત અને ઘણું ઘણું પણ બતાવે છે. ઘણા દ્રવ્યો આત્મા ઘણા રજકણો એવું જે વિશ્વ, એમાં જેમ એક ત્રિઅણુ સમાન જાતિ અનેક દ્રવ્ય પર્યાય. શું કે છે દ્રષ્ટાંત આપે સાપુજીનો? શું એ ત્રણ પરમાણુ છે? આ તો અનંત રજકણનો આ ખંડ છે, અનંત પરમાણુ રજકણનો. આ કઈ આત્મા નથી, અજર છે. અને તે અનંત રજકણનો ખંડ છે. ખંડ નામ પિંડ છે, ખંડ નામ જથ્થો છે. એમાં એનો એક રજકણ જે જુદો છે, એના ત્રણ રજકણ જેવા છે. ત્રિઅણુક સમાન જાતિ, એક એક રજકણ એક જાતના છે ને હજી. એ ત્રણ પરમાણુ હોય ભેગા, એ સમાન જાતિ છે. અનેક દ્રવ્ય પર્યાય વિનશ થાય છે. શું કે છે? એ ત્રણ રજકણની જે પર્યાય વિભાવિત અનેક દ્રવ્યની પર્યાય એનો નાશ થાય છે. અને ચાર દ્રવ્યના રજકણોની પર્યાય જઈએ તેને ઉત્પન્ન થાય છે. ત્રણ અણુ સમાન જાતિ છે. હા હા, અનેક દ્રવ્ય પર્યાય વિનશ થાય છે. એ ત્રણ રજકણોનો સંઘનો પર્યાય જે વિભાવી થતો તેનો જય થાય છે. અને ચાર રજકણ ભેગા થઈને ચાર રજકણના ખંડની પર્યાય ઉત્પન્ન થાય છે. સમજાણ થાય? બીજો ચતુરંગ સમાન જાતિ અનેક દ્રવ્ય ઉત્પન્ન થાય છે. જો તો આ એક લાડવો છે, લાડવો સમજતા અનંત વ્રત કરતા પિંડ લડ્ડુ સ્વતંત્ર અનેક દ્રવ્યની પર્યાય ઉગાડી વસ્તુ છે. એમાં જયારે બીજું ઘી મળે છે ત્યારે ઘણા રજકણોમાં પૂર્વનો જે વ્યય એકલા હતા એનો વ્યય થયો અને સંયોગ થયો એવી અનેક ખંડની વિભાગ પ્રયોગ પણ થયો. સમજાણું ખાય? એ બીજે જીવે બનાવી છે એ લડ્ડુ, લડ્ડુ એમ નથી. સમજાણું ખાય? એ બીજા નથી મોના ધર્મ આવી કથા શું સમાતા બાપુ ભાઈ? એમ કે છે કે સતનું સ્વરૂપ એવું છે કે રજકણો જે ત્રણ ભેગા થયેલા હોય એની જે રજકણની ખંડની એ ખંડ્યો ને તમે એની વિભાવિત પર્યાય જે ઉત્પન્ન થઈ એ હતી કે છે. હવે એનો મેજ નાશ થઈને એક ચોથો રજકણ ભેગો થયો તો ચાર પરમાણુની ખંડની પર્યાય ઉત્પન્ન થઈ. ત્રણ પરમાણુના પર્યાય ખંડની પર્યાયનો જય થયો. પરંતુ તે ત્રણ કે ચાર પદગણો તો અવિનશ્ય અનુત્પન્ન જ રહે છે. પણ બધા પહેલામાં ત્રણ રજકણો જય થયો પર્યાયનો પણ રજકણ તો એમને મર્યા છે. પર્યાય નો વૈશ્વ અને ચાર રજકણ ભેગા થઈને પર્યાય પણ થઈ, પણ રજકણો ચાર તો એમને મળ્યા છે. પર્યાય વિભાવિત ઉત્પન્ન થઈ છે. સમજાણું કાય? આ બધા કેટલા ઉચ્ચાર માણસો કેટલા કામ કરે જોવા. આ ગીધરભાઈ કાર્ય કરતા શું કરતા છે ને ગામમાં કામ? અધરવાઇઝ આ તો ના પડે. સમજાવું કહા એક લૂંટનાર રતન છે આટા લૂંટના, એનો જે વિભાવિત પર્યાય છે એમાં પાણી પડ્યું બીજા વિભાવિત કહેવાય ને, એ વિભાવિત પર્યાય જે આની હતી જે નાશ થઈ અને બીજી પર્યાય વિભાવિત ઉત્પન્ન થાય છે પાણીના રૂપકણો ને આ લોટના રૂપકણો એની વિભાવિત ઉત્પન્ન થાય છે. પેલાની પર્યાને જઈ ગયો પણ રૂપકણો તો જે છે એમ છે, એટલે પર્યાયનો જઈને ઉત્પાદ છે. હા તે પણ એ પરમાણુથી ઉત્પાદ લઈને થયો એમ કહેવું એ પણ હજી જે છે. લોટની પર્યાયમાં પાણી પડ્યું એટલે ઘણા રક્ષણમાં ખંડની એક પર્યાય ઉત્પન્ન થયેલી, પેલા થોડા રક્ષણની પર્યાય થી એનો જય થયો. પણ રક્ષણો તો જે ઓછામાં ઓછા હતા એ એમને છે, અહીં વધારે છે એ રક્ષણ તો એમને છે. ધ્રુવતા રક્ષણ તો બે મહારા છે સમજાણું થાય. ધ્રુવ પણ સંખ્યા ભલે બધી ત્રણ ના ત્રણ પણ સંખ્યા હતી, ચાર માં ચાર પણ ચાર ચાર પણ રહીને ખંડ પર્યાય ઉત્પન્ન થઈ છે. ત્રણ ત્રણ પણ રહીને એના ખંડની પર્યાયનો જય થયો. હા ઉચ્ચાર માણસ બહુ કરે આ બધા કામ સમજાય, આ રોજાના કામ નહીં. હા ભાઈ અમારે પૂછવા નતા પ્લેન નું કામ નતા કરતા ત્યાં પ્લેન માં બે વાર આવતો થઈ ગયો ધ્યાન રાખો. કોનું ધ્યાન રાખે અને કોની પર્યાય કરે આવું જે જ્ઞાન અંતરમાં જ્યાં સુધી ન બેસે ત્યાં સુધી એનું નિખ્યાત નહીં પડે. ભ્રમણા 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 તેમ બધા સમાન જાતિ આ ત્રણ ચાર રજકણોમાં દસ દ્રષ્ટાંત હોય છે એમ બધા ચાર પાંચ અનંત રજકણો ખંડ કીધા છે લોટને પાણીને લાડવામાં જીવને એ બધા સમાન જાતિ દ્રવ્ય પર્યાયો વિનિશ થાય છે અને ઉત્પન્ન થાય છે મને, પરંતુ સમાન જાતિ દ્રવ્યો તો અવિનશ નાશ થતા નથી અને ઉત્પન્ન થતા નથી, અવિનશન અનુત્પન્ન જ રહે છે. એ આખી સમાન જાતિની વાત, હવે અસમાન જાતિનો દાખલો આપો છે. જેમ એક મનુષ્ય કરું ખોટી મુનિ છે ને અને એને ખ્યાલ છે કે આ મનુષ્યપણાની પર્યાયનો વ્યય થઈ ગયો અને દેવની કરી એની ઉત્પત્તિ થઈ ગઈ. તો બીજો ઉપાય છે એવું જ્ઞાન નથી. એ મનુષ્ય સ્વરૂપ અસમાન જાતિ આત્મા અને આ જળ છે, અસમાન જાતિ છે ને આ જળ છે ને ભગવાન આત્મા છે એ જાતિ એક નથી. એવી મનુષ્ય વ્યક્તિનો જઈ શકે અસમાન જાતિ દ્રવ્ય વિનાશ થાય છે, બીજો દેવત્વ સ્વરૂપ અસમાન જાતિ એ પણ ત્યાં આત્માને શરીર દે એમ દેવ એવો દ્રવ ઉત્પન્ન થાય છે, પરંતુ કે જીવને કુદરતો અવિનશન અનુત્પન્ન રહે છે. એ જીવને કુદરવાનો નાશ થાય અને ઉત્પન્ન થાય એવું છે. હા હા